તારીખ 2/11/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 263 અને 264 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 205.
સ્વાનુભૂતિ દર્શન 156, પ્રશ્ન 263. તો અમારે જ્ઞાન પણ કરવું અને શ્રદ્ધા પણ કરવી, બે કરવાનું ને એમ. શ્રદ્ધા જ્ઞાનનો પ્રશ્ન હજી લંબાયો છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે એ કારણકારીની અપેક્ષા એ છે, અને યથાર્થતાની અપેક્ષા એ બંને એકબીજાના પૂરક છે. જ્ઞાન યથાર્થ હોય તો શ્રદ્ધાન યથાર્થ થાય, શ્રદ્ધાન યથાર્થ હોય તો જ્ઞાન યથાર્થ થાય. હવે એમનો ઉત્તર આપ્યો હતો કે બે કરવું, તો કે હા બે કરવું. એકલું જ્ઞાન કરવું, શ્રદ્ધા ન કરવી, એવો ઉપદેશ થોડો છે? જ્ઞાન અને શ્રદ્ધા સાથે જ છે, અથવા બંનેનું પરિણમન પણ સાથે જ થાય છે. યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન યથાર્થ થયા વગર રહેતું નથી, કેમકે શ્રદ્ધા પૂરી શક્તિથી પરિણમે છે, એટલે બીજા ગુણોને શક્તિ વિકસાવવામાં અથવા તો અંતર્મુખ થવામાં શ્રદ્ધા નિમિત્ત પડે છે. શ્રદ્ધા પૂરેપૂરી સ્વરૂપમાં લાગેલી છે, બીજા ગુણો પણ સ્વરૂપમાં લાગે એમાં શ્રદ્ધાનું નિમિત્ત છે. એટલે યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન યથાર્થ થયા વગર રહેતું નથી. જેની શ્રદ્ધા યથાર્થ, તેનું જ્ઞાન યથાર્થ. જેની શ્રદ્ધા યથાર્થ નહીં, એમાંથી અસ્થિમાંથી નાસ્તિ નીકળે છે, એનું જ્ઞાન પણ યથાર્થ નહીં. કોઈ એમ કે અમને કોઈ શ્વેતાંબર દિગંબર વચ્ચે કોઈ ખાસ ફરક દેખાતો નથી, ત્યાં પણ શ્વેતાંબર મંદિરમાં પણ વિતરાગ ભગવાનને બેસાડ્યા છે. એ લોકો ક્યારેક અલંકાર લગાવે છે, ક્યારેક નથી પણ લગાવતા. ખાસ દિવસો હોય ત્યારે આંગે અલંકાર ને એવું વિશેષ હોય, નહીં તો ન પણ કરે. એવી પણ પ્રતિમાઓ હોય છે કે જે પ્રતિમા ઉપર અલંકારો નથી હોતા દેખત રીતે. બાકી તો જે મૂર્તિ ઘડાવે છે એમાં જ કંદોરો ઘડાવે છે મૂર્તિને જુદી પાડવા માટે, અને ચક્ષુ લગાવે છે. પણ ગમે તેમ હોય, અમને તો એમાં વિતરાગ ભગવાન જ દેખાય છે. ત્યાં મહાવીર સ્વામીનું નામ છે, ઋષભદેવ ભગવાનનું નામ છે, પાર્શ્વનાથ ભગવાન છે, શાંતિનાથ ભગવાન છે. હા, એમને તો બધા વિતરાગ તીર્થંકરોના જેમાં દર્શન થાય છે. તો શું કહે છે કે એની શ્રદ્ધા બરાબર નથી તો એનું જ્ઞાન પણ બરાબર નથી કામ કરતું. જેની શ્રદ્ધા બરાબર કામ ન કરે એનું જ્ઞાન પણ બરાબર કામ ન કરે છે, અનિયમ છે. પછી ભલે દિગંબર શાસ્ત્રો વાંચતા હોય અને એમાંથી સમજતા હોય, સમજવાનો પ્રયત્ન કરતા હોય, શું કેટલુંક સમજાતું હોય, પણ શ્રદ્ધામાં ગડબડ હોય તો જ્ઞાન યથાર્થ ન થાય. એટલે ઉલટી શ્રદ્ધામાં ફેરફારની કરવાની જગ્યા ન હોય તો આ બાજુ સમજણ કરવા જાય, જ્ઞાન કરવા જાય તો એ ફેલ જાય. પાછા કેટલાક જેવો અધકચરા હોય છે. દિગંબર સાહિત્ય તો એવું છે કે બહુ નિર્દોષ સિદ્ધાંતોનું એમાં પ્રતિપાદન છે. પછી ગમે તે ચાર અનુયોગમાંથી અનુયોગ લ્યો, એટલે શાસ્ત્રો સ્વાધ્યાય કરે મૂળ સતાંબર હોય, સતાંબરમાં જતા હોય. હવે જવામાં નો નહીં જવામાં તો આખો સમાજ સામે આવી જાય, ન જાય તો સામા સામે સમાજ હોય છે કે તમે કેમ આવતા નથી, પહેલા આવતા હતા હવે કેમ આવતા નથી. કાંઈ નહીં, આપણે પણ ત્યાં વિતરાગ ભગવાનના દર્શન કરવા, આપણે ઓલાને ક્યાં દર્શન કરવા જઈએ છીએ, દાગીના ઘરેણાને કાંઈ આપણે આભૂષણના દર્શન નથી કરતા, આપણે તો એમનામાં વિતરાગતા જોઈએ છીએ અને આપણને એમાં એના દર્શન પણ થાય છે. એ તો કલ્પના કરો તો જુદી વાત છે, વાસ્તવિકતા તો નથી એમાં. હા, એટલે એ પછી ભલે દિગંબર શાસ્ત્રોના સિદ્ધાંતો સમજતા હોય, સમજવાનો પ્રયત્ન કરતા હોય તો પણ એનું જ્ઞાન યથાર્થ થાય નહીં. હા, કેમ કે જે શ્રદ્ધા એની ત્યાં કામ કરે છે કે મને આમાં વિતરાગ ભગવાન દેખાય છે, ત્યાં એનું જ્ઞાન બરાબર નથી કામ કરતું ત્યાં જ તે. આ શ્રદ્ધાથી મને ગ્રહિત મિથ્યાત્મનો દોષ લાગે એવું સમજણ ત્યાં જ્ઞાન નથી કરતું, ત્યાં નથી કરતું બીજે ક્યાંય નથી કરવાનું. કારણ કે ગ્રહિતમાંથી તો અગ્રહિતમાં આવે ને અગ્રહિતમાંથી પછી સમ્યકમાં આવે, પાતળું પાડતા પાડતા દર્શન હોય ને પાતળું પાડતા પાડતા. જ્યાં ગ્રહિત છે ત્યાં તો મિથ્યાત તીવ્ર થાય, આ પરિસ્થિતિ બને છે. હા, એ શ્રદ્ધા કરી છે, ત્યાંની શ્રદ્ધા છે ને, એ મતમાં જે પ્રણાલિકા ચાલે છે ત્યાં તેની શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા ફેરવવામાં પણ લોકસંઘ નડે છે, આ બધું ભેગું થયેલું છે ત્યાં. એટલે લોકસંઘના પણ એવી ને એવી છે, તો બીજી ત્રણ સંઘના તો રહેવાની જ, લોકસંઘના રહેવાની તો ઓકસંઘના પણ રહેવાની, લોકસંઘના ગયા વગર ઓકસંઘના જાય નહીં, લોક સમાજ પ્રતિબંધ ગયા વગર કુટુંબ પ્રતિબંધ ને દેહ પ્રતિબંધ ને કઈ છૂટે નહીં. પછી ભલે બે ચાર કલાક ધ્યાન કરે પણ પ્રતિબંધો બધા એમને હોય, અંદર ખબર જ ન હોય પોતાને, સમાજ પ્રતિબંધ છૂટ્યો નથી, બીજો પ્રતિબંધ કેવી રીતે છૂટશે. એ તો કુટુંબ પ્રતિબંધ વધારે છે, એક કુટુંબ સાથે જે સંબંધ છે એ તો અંદરમાં એમને એમ રહ્યો, બીજા ઘણા જે જે ગામમાં જાય એ તો કુટુંબ વારે નવા સંબંધો બાંધે. અત્યારે તો પક્ષકારોનું બહુ થઈ ગયું છે, દરેક સાધુના પોતપોતાના પક્ષકારોને ટેકેદારો હોય છે, આ બધી વાત બહુ વણસી ગયેલી છે. પરદેવે પૂછ્યું હતું દેવકરણજીને, એક કુટુંબ છોડીને બીજા ગામે ગામ કેટલા કુટુંબ વધાર્યા સંબંધ બાંધ્યા, આમ કંઈક યોગ્યતા હશે એટલે આમ ટકી ગયા. ને તો એમના દોષ પ્રત્યે કૃપાળુદેવે બહુ સ્પષ્ટપણે આંગળી ચીંધેલી. શું કહ્યું કે યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન યથાર્થ થયા વગર રહેતું નથી, જેને યથાર્થ જ્ઞાન થાય તેની શ્રદ્ધા પણ યથાર્થ જ થાય. એટલે સિદ્ધાંતોમાં તેને યથાર્થતા આવે તો શ્રદ્ધા ફરી જાય પછી એને. આમ યથાર્થતામાં એકબીજા એકબીજાને પૂરક થાય છે અને એકબીજાની એકબીજા ઉપર નિયમિત નૈમિતિકપણે અસર આવે છે. કરતા કર્મપણે તો દરેક શક્તિ દરેક ગુણ સ્વતંત્રપણે અસહાયપણે પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, એ નિશ્ચય છે. પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધે અસર આવવી ભળતી તે વ્યવહાર છે. પ્રશ્ન. જૈન દર્શનમાં તો શ્રદ્ધાની પ્રધાનતા છે, તથાગત સ્થાનનું ઉપર ઘણું વજન છે ગ્રંથકારોનું, આચાર્યોનું, અને શ્રદ્ધાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. એક શ્રદ્ધાને લઈને બધા ગુણો સમ્યક થાય છે. દંશણ મૂળો ધમ્મો, શું ધર્મનું મૂળ દંશણ છે, એમ ઘણી શ્રદ્ધાની પ્રધાનતા અને મુખ્યતા વર્ણવી છે શાસ્ત્રકારોએ. તો કે હા, એ વાત પણ સાચી છે, શ્રદ્ધાની પ્રધાનતા છે. પ્રધાનતા એટલા માટે છે, પૂરી શક્તિથી એક જ ગુણ પરણવે છે. શ્રદ્ધાની પ્રધાનતા છે અને શ્રદ્ધા કરે તેમાં જ્ઞાન વચ્ચે આવે છે. માટે માટે પ્રથમ જ્ઞાન કરવું એમ કહેવાય, પછી કારણ કાર્યની અંદર તો પહેલા જ્ઞાન કરવું એમ કહેવાય. ભલે શ્રદ્ધાની પ્રધાનતા હોય તો, પણ શ્રદ્ધા યથાર્થ હોય તો જ મુક્તિના માર્ગની શરૂઆત થાય છે ચોથા ગુણ સ્થાને. એ પહેલા મુક્તિના માર્ગની શરૂઆત થતી નથી. આટલા પ્રશ્નો ઉઠાવ્યા એમાં પડખા કેટલા ખુલ્યા. સમરાઈઝ કરીએ તો એક તો કારણ કાર્યની અપેક્ષા જોવામાં આવે તો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, એ વાત સ્પષ્ટ સમજાવવું અને સ્વીકારમાં આવવું જોઈએ. એમાં વિપર્યાસ થવો ન ઘટે, કેમ કે કારણ કાર્યમાં વિપર્યાસ થાય તો ક્રમમાં પણ વિપર્યાસ થાય અને પુરુષાર્થમાં પણ વિપર્યાસ થાય. એ વાત એ રીતે લેવી જોઈએ. બીજું, નિમિત્ત નૈમિત્તિક સંબંધે શ્રદ્ધાની જ્ઞાન ઉપર અસર પડે છે અને જ્ઞાનની શ્રદ્ધા ઉપર અસર પડે છે, એ વાત પણ સ્વીકારવામાં આવવી જોઈએ. નહીતર શું કરે છે કોઈ જીવો, ભૂલ ક્યાં કરે છે? અમારે જ્ઞાનથી ઉપડવું છે, બોલો કે અમારે શ્રદ્ધાથી ઉપડવું છે, આવશે વિવાદમાં તો કે નહીં. અસર બે ની એકબીજા ઉપર આવવાની છે, એ સમજી લ્યો, અને બે સાથે થાય છે. એકબીજાની એકબીજા પર અસર પણ આવે છે અને ઉત્પન્ન થવામાં સમકાળ છે, એ પણ સૈદ્ધાંતિક વિષય છે, એનો પણ જેમ છે તેમ સ્વીકાર થવો જોઈએ. ઉનકો ક્યા હૈ કે જો શ્રદ્ધા કા મહત્વ હૈ વો સમજ મેં નહીં આયા. અપને અપને સ્થાન મેં અપના અપના મહત્વ હરેક બાત કા હોતા હૈ. જૈસે એક કોર્ટ મેં કેસ ચલતા હૈ, ઉસમે વિટનેસ હોતે હૈ, તો વિટનેસ કા સ્થાન મેં વિટનેસ કી વેલ્યુ હૈ. જૈસે મર્ડર કેસ હૈ, અગર ઉસમે વિટનેસ નહીં હોતા હૈ તો શંકા કા લાભ મર્ડર કરને વાલા કો છોડ દેના પડતા હૈ. અગર કોઈ આઈ વિટનેસ હોતા હૈ તો ઉસકો સીધા મિલતી હૈ. તો વિટનેસ તો સાક્ષી હૈ, ઉસકો કુછ લેના દેના હૈ નહીં, વો કુછ કરતા કરાતા હૈ નહીં, લેકિન અપને સ્થાન મેં ઇસકા કિતના વેલ્યુ હૈ. એસા એસે નિમિત્ત કુછ કરતા કરાતા નહીં હૈ, લેકિન અપને સ્થાન મેં ઇસકા વેલ્યુ હૈ. જૈસે સત્પુરુષ નિમિત્ત હોતે હૈ, કુછ કરતા કરાતા નહીં હૈ, લેકિન અપને સ્થાન મેં ઇસકા વેલ્યુ હૈ તો પૂરા પૂરા હૈ. એસા પલટો મારી જશે, જ્ઞાનપૂર્વક સર્જન થઈ જશે. પણ જેને એ પડખું ખ્યાલમાં ન હોય કે શ્રદ્ધા યથાર્થ હોય એનું જ્ઞાન યથાર્થ હોય, એ શું કરે છે? એટલે તો દ્રષ્ટાંત આપ્યો કે એમ કોઈ કોઈ શ્વેતાંબર ભાઈઓ દિગંબર શાસ્ત્રોનો આજે અભ્યાસ કરે છે, એને ગમે પણ છે, વાંચે પણ છે અને એને ઠીક લાગે છે, સંમત પણ કરે છે એ સિદ્ધાંતોને. એ બરાબર વાત છે. પણ ઓલી શ્રદ્ધા જે બેઠી છે એ ફરતી નથી અને જાય છે સ્વતંબર મંદિરમાં. તેનું જ્ઞાન યથાર્થ થાય કે ન થાય, એ ન થાય. એને સાનુભૂતિ ન પ્રગટે અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધા નહીં પ્રગટે. એને એટલા જો ગુણ જ જોવા હોય તો પછી બધામાં પરમાત્મા જો ને. તો વાત તારી પૂરી થઈ જશે. બધામાં પરમાત્મા જો અને વિતરાગતા આવી જશે. પણ કઈ ભૂમિકામાં કેટલું શક્ય છે, કઈ ભૂમિમાં કેટલું અશક્ય છે અને કઈ ભૂમિકામાં કયો કયો નડે, કઈ ભૂમિકામાં કયું ન નડે, એ બધો વિવેક તો કરવો પડશે ને. છળ પકડવાથી કઈ આત્માના લાભ નથી થવાનો, નુકસાન થવાનું છે. તારી પર્યાય દ્રષ્ટિ છે પાછી, શક્ય કેવી રીતે બનશે? નિષેધ મૌખિક ક્યાં હો તો હું અપને કો કૈસે માલૂમ પડે, પત્ર મેં નહીં આતા હૈ. લેકિન વો ભી સમાજ પ્રતિબંધ મેં નહીં હુઆ, વો કૈસે માલૂમ પડે? બાત કુછ એસા હુઆ થા, સુના હૈ. હમ બડવા ગયે થે 25 સાલ કે બાદ, દુબારા 25 સાલ પહેલે, 30 સાલ પહેલે હમ ગયે થે, ફિર ગયે તો 25 સાલ બાદ જબ ગયે તો હમને દેખા કે વહાં કા કુછ ડેવલપમેન્ટ નહીં હૈ ઇસ આશ્રમ કા, ઓર ઇસકી કમ્પેરિઝન મેં અગાસ કા ડેવલપમેન્ટ બહોત બઢિયા થા. મતલબ વો થા કે વહાં જો લોગ આતે થે વો સંપન્ન થે અગાસ વાલે, વહાં કોઈ સંપન્ન નહીં થે ઇતને. અબ એ ગ્રુપ બરા હો ગયા, એ ગ્રુપ છોટા રહે ગયા, દો ગ્રુપ હુઆ થા. બતાયા વડવા વાલોને કે કૃપાલુ દેવ કે શાંત હોને કે બાદ, સ્વર્ગવાસ હોને કે બાદ મુખ્ય રૂપે જો રહે વો તો લઘુરાજ સ્વામી રહે. તો લઘુરાજ સ્વામી તો અગાસ આશ્રમ તો પીછે સે બના હૈ, પહેલે તો વડવા કા આશ્રમ બના હૈ. તો વહાં રહેતે થે, આતે થે, રહેતે થે. ફિર ક્યાં કે જો જો પાટીદાર લોગ હૈ, જો પટેલ લોગ હૈ, વો જો ઇસમે આયે હૈ, વો લોગ સંપન્ન હૈ. તો ક્યાં કે ઉનકે સંપ્રદાય મેં હાર પહેરાના, ફૂલો કા મીઠાઈ દેના અપને ગુરુ કો. તો ક્યાં કે વો ત્યાગી મેં તો અચ્છા નહીં લગે, વો તો ત્યાગ કે વેશ મેં થે. ગૃહસ્થ કે બેસ મેં હોતા તો અલગ બાત હોતી, ત્યાગી મેં તો અમુક મર્યાદા રહેતી હૈ. તો વો સબ મર્યાદા ટૂટને લગી. તો જો સાથ મેં થે ઉસ વક્ત કૃપાળુ દેવ કે સંપર્ક મેં ડાયરેક્ટ થે, તો વૈસે વો સાથીદાર થે સબ. કૃપાળુ દેવ કે શિષ્ય મેં તો સબ સાથીદાર હો ગયા ને. તો કુછ લોગો ને ટોકા ટોકી ચાલુ કર દિયા, એસા નહીં હોના ચાહિએ. અબ ક્યા હૈ કે વો ઉન લોગો કો છોડ નહીં સકતે થે, ઉનકે ભક્ત થે. તો ઉન્હોને એક દૂસરા આશ્રમ ચાલુ કિયા. તો વિચાર ભેદ તો ચાલુ બાદ મેં હોઈ ગયા. ઓર મહાપુરુષ જાતે હૈ તો બાદ મેં વિચાર ભેદ ચાલુ હોના બહોત સંભવ હૈ. મહાવીર સ્વામી કે બાદ ભી એસા હી હુઆ હૈ, ઓર પૂરા શ્વેતાંબર મત નિકલ ગયા.
સંપ્રદાય से लिया हुआ है,
ग्रंथ है इसमें। नहीं, उसमें क्या विवेचक की बात चलती थी, जो विवेक विवेचक है उसकी पद्धति में थोड़ा ये।
मेरा तो इसने कहना कि इस तरह के कोई मत मतांतर में मुमुक्षु को पढ़ना,
हाँ नहीं पढ़ना चाहिए, मुमुक्षु को मत मतांतर में नहीं पढ़ना चाहिए, लेकिन अपने लिए निश्चय करना चाहिए, वाद विवाद में नहीं जाना चाहिए, लेकिन खुद की भलाई के लिए, कल्याण और कल्याण के लिए,
श्रद्धा के साथ जुड़ा हुआ है।
हाँ, इसलिए अपना निश्चय कर लेना चाहिए। इस कृपालु देव के लिखावट में कुछ नहीं मिलता है समझो, लेकिन कुछ मिलता भी है, जैसे अपने मुनिपद की भावना भाई तो नग्न भाव की बात किया। अच्छा, उन्होंने सर्वसंग परित्याग में वो बात लिया है, विगंबर पना लिया है 764 में, यथा जात रूप जो प्रवचन सार में है, हाँ यथा जात रूप लिंग लिया है, तो नग्न लिंग लिया है छठे सातवें गुण स्थान में। खुद दिगंबर मंदिर में दर्शन करने को जाते थे, सतावन मंदिर बीच में आता था फिर भी नहीं जाते थे, पर सत्सुत में दिगंबर शास्त्र लिए और समय सार की प्रभावना किया रुपया दे करके, और कुंद कुंदाचार्य का उपकार माना, मान लिया स्वरूप अनुसंधान में। तो स्वतंत्र के तो बहुत आचार्य हुए हैं, नामी है नामी, 2000 साल में स्वतंत्र के भी बहुत आचार्य हुए हैं, कुंदकुंदाचार्य का क्यों लिया, दिगंबर आचार्य का क्यों लिया, तो ऐसे बहुत से सबूत भी मिलते हैं। अगर हम कुछ समझना चाहें इनके जीवन से तो बहुत सबूत मिलते हैं।
ज्ञानी के लिए तो कोई बात नहीं, ज्ञानी के तो ज्ञान दशा से तो ये यथार्थता होना होगा। मुमुक्षु को
तो मुमुक्षु के लिए मंडन खंडन में तो नहीं पड़ रहा, उसमें तो नुकसान होगा, क्योंकि उसका जो योग्यता है उसमें वो अधिकार नहीं है, हाँ उसकी भूमिका का बाहर का विषय है। लेकिन मुमुक्षु को अपने लिए निर्धारण करना चाहिए, क्योंकि दो चीज सामने हैं, जैसे आप तो मूली स्वतंत्र हैं, तो आपको निर्धार करना पड़ेगा। हम तो स्वतंत्र दिगंबर कुछ नहीं है, लेकिन जब दो चीज हमारे सामने आती है तो हमको तो निर्दोषता के लिए डिसाइड करना पड़ेगा कि कौन निर्दोषता में हमको ले जाएगा, ये ले जाएगा वो ले जाएगा, क्योंकि मार्ग तो दो है नहीं,
वहाँ निर्धारण करने से काम नहीं,
हाँ वहाँ काम नहीं होगा, क्योंकि मार्ग दो नहीं है, तो आप तो दो में से एक ही सिलेक्ट करेंगे, दो तो सिलेक्ट हो ही नहीं सकता, इसलिए अपने लिए तो निर्धार करना पड़ेगा, ये बात है। तो ये बात चाली के श्रद्धा थी कि ज्ञान नी यथार्थता छे, ने ज्ञान नी ज्ञान थी श्रद्धा नी यथार्थता छे, एम सामी सामी एंट्री पण पड़े छे खरी। અને એ રીતે કોઈ ખાલી જ્ઞાનાભ્યાસ કરે અને પોતાની શ્રદ્ધામાં ફેરફાર થયો છે કે નથી થયો એની ગૌણતાને ઉપેક્ષા રાખે, મતના મંડન ખંડનના છળથી પણ, તો એનું જ્ઞાન સમ્યક ન થાય, ક્યારે પણ ન થાય। એટલે તો પોતાનો લાભ નુકસાન વિચારવાનો છે આમાં। પછી શ્રદ્ધાની પ્રધાનતાનો વિષય છે, પૂરી શક્તિથી પરિણમે છે, અને એટલા માટે શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓના શ્રીમુખેથી પણ શ્રદ્ધાની પ્રધાનતાની વાત ખૂબ આવે, અને એથી પોતાને બળ પણ મળે, કેમ કે બળવાન વિષય થાય છે, કેમ કે સોગાનીજીની શૈલી લ્યો, ગુરુદેવની શૈલીમાં પણ એવી કેટલીક વાતો છે, એનાથી બળ મળે છે, પ્રેરણા મળે છે, પુરુષાર્થ બળવાન થાય છે। એ ત્રીજા પડખાને પણ સમજવું જોઈએ।
કોઈ સ્વતંત્ર સંપ્રદાયમાં હોય, અપાસા અથવા મંદિરમાં રહેતો હોય, માર્ગાનુસારી હોય, તો એના માટે શું લેવું?
કઈ નહીં, માર્ગાનુસારી તરીકે વેલ્યુ આપવી જોઈએ,
મંદિરમાં તો જાય છે,
ભલે મંદિરમાં જાય, છૂટી જશે, મંદિરમાં હું અન્ય મતમાં હોય નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને ભજતા હતા, તો એ પડખું ત્યાં ગૌણ કરવું જોઈએ, ત્યાં એ પડખું ગૌણ કરવું જોઈએ. પણ માર્ગાનુસાર ન હોય એને જાતો હોય તો એ તો ઊંચા રસ્તે ચડી જશે. એટલે ક્યાં કોનું વજન લેવું એ તો સત્સંગ વગર સમજાય એવું નથી. હા, શ્રદ્ધાની પ્રધાનતા છે, શ્રદ્ધા કરે તો જ્ઞાન વચ્ચે આવે છે, માટે પ્રથમ જ્ઞાન કરવું એમ કહેવાય. પણ શ્રદ્ધા યથાર્થ હોય તો જ મુક્તિના માર્ગની શરૂઆત થાય છે. એ ચોથા ગુણસ્થાનની અપેક્ષા એ લીધી, અને એ શ્રદ્ધા મૂળ છે. આખા મોક્ષ માર્ગનું મૂળ શ્રદ્ધા છે, અને સિંચન ત્યાં થાય છે. મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગી જીવ શ્રદ્ધાના બળે આગળ વધે છે, જ્ઞાનના બળે નહીં, એમ કહેવાય છે. શું મોક્ષુતામાં જ્ઞાનથી શ્રદ્ધામાં આવ્યો, પણ મોક્ષ માર્ગમાં શ્રદ્ધાના બળે આગળ વધે છે. પાછો શ્રદ્ધાનો ફૂટ લાગે છે પ્રતિ સમય, એમ વાત છે. જ્ઞાન ભલે કાંઈ ન ઉઘડે ક્યાંક, પણ નિર્મળતા કરતું કરતું સ્વરૂપનું ગ્રહણ વધારે સ્પષ્ટ કરતું થશે. જેટલું જેટલું શ્રદ્ધાના બળે આગળ વધશે એટલું જ્ઞાન નિર્મળ થઈ ઉઘાડ બહારનો નહીં વધે તો અંદરમાં સ્વરૂપ ગ્રહણ શક્તિ વધી જશે, અને એનું કારણ શ્રદ્ધા છે એમ કહેવાય. ત્યાં કારણ કરી પછી બદલાનું શું. એવી રીતે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એ વાત લેવી છે. મક્કમતા હોની ચાહીએ. અનેક પ્રકારે ક્રમ બોધ્યો છે જ્ઞાનીઓએ, તેમને નમસ્કાર હો, ભક્તિ કરી છે. ત્રાસેમાં પત્ર બહુ ઘણું ઊંડું હતું એમને. જ્ઞાનના ઊંડાણને માપવા જાઓ તો નવ નવા ઊંડાણ હાથમાં આવે એમને. કેટલાક જેમ જેમ એમના વચનોનો તમે સ્વાધ્યાય કરો, પરિચય કરો, તો એમને જેમ પરિચય વધે એમ તમને એમના નવા ઊંડાણ હાથમાં આવે એવું વિષય છે. એટલે કોઈ એમ કે ભાઈ અમે તો આ ગ્રંથ ઘણી વાર વાંચી ગયા છે, એનું અમને કંઠસ્થ છે, એમ નથી. તમને એ શબ્દો પાછળ રહેલા એમના ભાવોનો પરિચય કેટલો થાય છે, અને તમે એ પરિચયથી કેટલા ઊંડાણમાં જાઓ છો, કે જેથી તમને એમનામાં રહેલું જે સત્યનો પ્રકાશ થાય, એમાંથી સત્યનો પ્રકાશ થાય છે. લેકિન ક્યાં હૈ કે કુછ જ્ઞાની વિશેષ પ્રજ્ઞાવંત હોતે હૈ, તો ઉસ ગહેરાઈ કો ઉસકે વચનો મેં વો એક્સપ્રેસ કર સકતે હૈ. કુછ જ્ઞાનીઓ કો ગહેરાઈ હોને કે બાવજૂદ ભી વો એક્સપ્રેસ નહીં હો પાતી હૈ તો દૂસરો કો પતા નહીં ચલતા હૈ, લેકિન હોતી હૈ જરૂર. એસી બાત હૈ. ભાવ હોના એક બાત હૈ, ભાવ કો વ્યક્ત કરના એક દૂસરી બાત હોતી હૈ. તો ઉસ પ્રકાર કા સૂક્ષ્મ ઓર વાણી કા યોગ દોનો સબ એક સાથ હોતે હૈ તબ યે બાત બનતી હૈ, તબ દૂસરો કો ઇસકા લાભ મિલતા હૈ. ઓર જબ યે બાત નહીં હોતી તો જ્ઞાની અપની ગહેરાઈ મેં ચલે જાતે ઓર અપને ખુદ કા લાભ લેકર કે નિર્વાણ પદ કો પહોંચ જાતે હૈ. તો ખુદ કા ખુદ કો લાભ તો રહેતા હૈ, લેકિન દૂસરો કો ઉસકા લાભ નહીં મિલતા, એસા નિમિત્ત નિમિત્ત એક સંબંધ નહીં બનતા, ઉતની વાત હૈ. ઇસલિયે અપને પ્રયોજન મેં કોઈ બાધા નહીં હૈ જ્ઞાની કો. અપના પ્રયોજન તો સિદ્ધ કરકે નિર્વાણ પદ મેં જાયેંગે જાયેંગે ઓર જાયેંગે. વો ક્ષોભ સમર વાણી નહીં હોને સે કોઈ રુકાવટ નહીં આતી, लेकिन वो बात दूसरे के पड़खे में जाती है, पर सापेक्ष बात है, दूसरे को लाभ मिल सकता है। बसों ने 65 શું મુમુક્ષુને આત્મા પ્રાપ્ત કરવા જતા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે શુભભાવ આવે જ, કે કોઈ એવા આવે કે એને નોય પણ આવે અને આત્મા પ્રાપ્ત કરી લઈએ, એવું બનતું નથી। સત્તા તો બધી ચાલે છે, ક્યાંયથી છોડ ન પકડે। ભાઈ હવે દેવશાસ્ત્ર ગુરુનું શું કામ છે, બધા મતના પાછા મતનંદન ખંડનમાં આપણે પડી જઈએ, એના કરતાં આપણે એટલું આત્માનું કરો ને। આવા હોય છે, એવા મુમુક્ષુ હોય છે, તો વાત તો અંતર્મુખ થવાની છે ને। આ તો બધી દેવશાસ્ત્ર ગુરુનું તો બધું બાહ્ય તત્વોની ચર્ચા છે ને, આપણે અંતર્મુખ થવું છે ને, અંતરમાં લીન થવું છે, તો એનો પુરુષાર્થ કરો ને। એવા મુમુક્ષુ હતા અમારે, હા સતાંબર હતા, પણ પકડ નહોતી છૂટતી, આવતા હતા અમારે યાર સોનગઢ, આપણે એમાં પડવું નહીં, આપણે આ અંદરનું કરવું, અંદરમાં લીન થવાનો પુરુષાર્થ કરવો આપણે। મિત્ર લગબાડ રહીએ ને, હા દુકાનનો કુટુંબનો એટલો જ લગબાડ રહીએ, ત્યાં બાહ્ય તત્વ ન દેખાય। નિર્ણય કરવામાં શું છે, એને પોતાને શ્રદ્ધા છોડવી પડે, અને એ આળા ગુમડા જેવી વાત છે, કોઈ ગડે તો દુખે, શ્રદ્ધાનો વિષય એવો છે ને, આળા ગુમડા જેવો છે, આળા ગુમડા સમજતે મંદી બની છે મને। જો ફોડા હોતા હૈ વો જો મિટને કો આતા હૈ તો ઉસકી એક સ્મૂધ પરિસ્થિતિ હોતી હૈ, जब उसमें सेप्टिक लगता है तब तो उसको घिस करके भले ही खून निकले, पूरा पूरा कोई सेप्टिक का पार्टिकल्स नहीं रहे, उतना साफ करके उसको बैंडेज करना चाहिए, मलम पट्टी। लेकिन जब वो रूज पर आ जाए, सेप्टिक नहीं रहे और हीलिंग चालू हो जाए, इसको रूज कहते हैं हमारे गुजराती में, तो हीलिंग पोजिशन में उसको बहुत मुलायम टच से मलम पट्टी करना चाहिए। पर उस वक्त कोई उस पर वजन दे या कोई घिसे तो पेन भी ज्यादा होता है, जितना सेप्टिक के पोजीशन में पेन नहीं होता है उतना पेन उस वक्त होता है हीलिंग के टाइम में। तो एने वक्त एम कहवाई मार बेन आलू गुमड़ू से वक्त एने नहीं घसता, नहीं तरी रूज नहीं आवे, हीलिंग नहीं थाय, तमे जो एने घिसा करो ने लोही काढ्या करो तो हीलिंग न थाय अने पेन पण वधारे थाय। आ ट्रीटमेंट नो विषय छे, એમ શ્રદ્ધાની ટ્રીટમેન્ટ એવી છે, કોઈની શ્રદ્ધાને તમે અડો એટલે આળા ગુમડા જેવી વાત છે। માતાજીને માન ન રહો એને તો કંઈક તમારે તારી માતાજી ખોટી છે, સહન ન કરી શકે, એમ જેને જે ગુરુ પર શ્રદ્ધા હોય કે તારા ગુરુ ખોટા છે તો એ સહન ન કરી શકે, એવું કે આળા ગુમડા જેવો વિષય છે। લાગણી જેવી છે, ફિલિંગ સ્ટેજ નો વિષય છે, સમાધાન કે છે। હા મુમુક્ષુની ભૂમિકામાં તેવા ભાવ આવે, આવે જ, તો કે હા આવે જ, પછી ભલે જ ન વાપર્યો પણ જ ને જ હા પાડી છે કે આવે શું સમ્યક દર્શન થતા મુક્તિનો માર્ગ શરૂ થાય ચોથા ગુણસ્થાને, પછી ચારિત્ર દશા થાય એટલે મુનિરાજ મુનિ દશા આવે છઠ્ઠે સાતમા ગુણસ્થાને, તો પણ દેવશાસ્ત્ર ગુરુના શુભ વિકલ્પ સાથે હોય છે મુનિ દશા સુગંધી। મુનિ પણ મંદિરજીમાં વંદનાદિ કરવા ભગવાનને નમસ્કાર કરવા આવે છે, ભલે મંદિર ચણાવતા નથી, ફણફાવો કરતા નથી, આરંભ સમારંભમાં પડતા નથી, પણ શ્રાવકોએ જે મંદિર કર્યું હોય, જિન મંદિર કર્યું હોય, એમાં એ દર્શન લાભ લે છે, ચોક્કસ આવે. આમાં તો શ્વેતાંબરમાં તો પ્રતિજ્ઞા છે, દિગંબરમાં મને ખબર નથી, પણ એમાં દિગંબરમાં પ્રતિજ્ઞા હોવાનો સંભવ નથી. શ્વેતાંબરમાં પ્રતિજ્ઞા લેવડાવે છે નિત્ય જિન દર્શનને, એને રોજ દેરાસર દર્શન કરવા જવું જ જોઈએ એક વખત નિત્ય. એક દિવસ ન જાય તો એની પ્રતિજ્ઞા તૂટે છે ત્યાં. હા, મને ખબર નહોતી, પણ આપણે આ ગોયંકાજીનું છે ને શિબિર લાગે છે ને ત્યાં ઇગતપુરીમાં, તો એનો બહુ કડક કાયદો છે કે ત્યાં જાય એટલે એને 10 દિવસ જે રૂમમાં રહેવાનું એ રૂમમાંથી બહાર ન નીકળવા દે, જમવાનું પણ તેને ત્યાં પહોંચાડે. પછી અમુક ફરવાના દિવસો હોય તો તેને અમુક લિમિટ મારી હોય, દોરી બાંધી હોય, સાધકોએ અહીંથી આગળ જવાનું નથી એટલે એને મકાનને કે કમ્પાઉન્ડમાં પણ અમુક મર્યાદા હોય છે. એવું જુદા જુદા સ્ટેજમાં હું પ્રેક્ષા ઓલા ધ્યાન કરાવે છે ને વિપક્ષા વિપશના વિપશ્યનામાં. પછી કેટલાક શ્વેતાંબર સાધુ ગયા હતા, એ લોકો કીધું કે ભાઈ અમે ત્યાં આવવા માગીએ છીએ અને અમારે તમારું ધ્યાન પસંદ પડ્યું છે, અમારે પણ સમજવું છે, શીખવું છે, અમને પણ તમે ત્યાં દાખલ કરો. પણ અમને એક તકલીફ છે કે અમારે રોજ જિન દર્શન કરવા જવું પડે, દેરાસર એક વખત જવું પડે એવી અમારે પ્રતિજ્ઞા હોય છે. એટલે કે તો અહીંયા નહીં આવવાનું. હું રાહ ચોખ્ખું કીધું, મારી જે ટ્રીટમેન્ટ છે એમાં તો સ્ટ્રિક્ટ કાયદો છે, એમાં કોઈના માટે અપવાદ નથી કે ભાઈ તમે સાધુ છો શ્વેતાંબરના ને એટલા માટે આવો છો ને તમે તમારા સંપ્રદાયમાં પ્રચાર કરશો એટલો લાભ થશે, માટે તમારા માટે બાંધ છોડ નથી. નહીં, જેને ગરજ હોય એ આવે, અમારા કાયદા નહીં ફરે. તો ગયા એ લોકો 10 દિવસ જીન દર્શન ન કર્યું, ઘરે જતી તો શીખી આવ્યા, પછી પ્રચાર કર્યો, પ્રચાર કરે છે, હજી કરે છે. એટલે એ લોકોમાં એવું હોય છે, દિગંબરમાં ન હોય એનું કારણ જંગલમાં રહેતા હતા ને સાધુમાં, જંગલમાં જ્ઞાન ધ્યાન મારીએ તો મીના મીનાને ઉપવાસમાં રહી જાય, જ્ઞાન ધ્યાનમાં જ રહી જાય ને, તો એને ન્યાય નથી લાગતો. આ લોકો અમુક નિયમ ખેડ્યા છે એવું લાગે છે. પણ નગરમાં આવે તો એને વિકલ્પ આવે ને મંદિરમાં દર્શન કરવા પણ આવે, તો એ શુભ વિકલ્પ સાથે હોય છે. પછી શાસ્ત્ર પોતે લખે છે, પોતે પણ જંગલમાં રહીને શાસ્ત્ર લખે છે અને મુમુક્ષુને યોગ્ય અને જ્ઞાનીને યોગ્ય ઉપદેશ આપે છે. શાસ્ત્ર લખે છે એ શાસ્ત્રનો વિકલ્પ થયો. પછી પોતાના શ્રી ગુરુની વયાવચાદી પણ કરે છે, શ્રી ગુરુની ભક્તિ પણ કરે છે, ગુરુનો પણ વિકલ્પ થયો. દેવ શાસ્ત્ર ગુરુ ત્રણેયનો વિકલ્પ મુનિ દશામાં હોય છે. એમ કહેવા માંગે છે કે વિતરાગતા ઘણી વધી છે તો પણ શુભ વિકલ્પ હોય છે. ચોથે ગુણ સ્થાને એટલી વિતરાગતા નથી વધી તો એને હોય, શ્રાવકને હોય તો કે મુનિને પણ હોય. દેવ શાસ્ત્ર ગુરુનો વિકલ્પ મુનિ દશા સુધી છઠ્ઠા ગુણ સ્થાને આવ્યા વગર રહે નહીં. જ્યાં સુધી વિતરાગ દશા થઈ નથી, વિતરાગ દશા એટલે પૂર્ણ વિતરાગ દશા એમ લેવું, શું ત્યાં સુધી શુભ ભાવ હોય છે. અથવા જ્યાં સુધી બુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં સુધી એના રાગનું યથાર્થ સ્થાન હોય, અયથાર્થ સ્થાન ન હોય. તો છઠ્ઠા ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ છે, સાતમાંથી ઉપરમાં ક્યાંય નથી પછી, અને છઠ્ઠું ગુણ સ્થાન મુનિ દશાનું છે. તો છઠ્ઠા ગુણ સ્થાને વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો શુભ ભાવ આવ્યા વિના રાગ ક્યાં જશે? ક્યાંક તો જશે ને, રાગ તો પર ઉપર જ જવાનો છે. તો એને પોતાના શ્રદ્ધા જ્ઞાન અનુસાર શુભ વિકલ્પ હોય એ આવ્યા વગર રહે નહીં, કેમ કે બુદ્ધિપૂર્વકના રાગની ભૂમિકા છે ત્યાં, એ ભૂમિકામાં એમ જ થાય. પૂર્ણ વિતરાગ દશા નથી થઈ ત્યાં સુધી. છઠ્ઠા ગુણ સ્થાને રાગવાળી દશા છે, રાગાંશ ઉત્પન્ન થાય છે. એ રાગાંશ જ્ઞાન વિવેક કરે છે, એ બાજુ જાય છે, કેમ કે સાથે સમ્યક જ્ઞાન છે. એ વિવેક કરે છે કે તારે ગડબડ કરીને ગમે ત્યાં નહીં જવાનું, હા, ભૂમિકા ન જઈ શકે, એટલી મર્યાદા છે. અથવા વિતરાગતા જેટલી વધી છે એના પ્રમાણમાં જે રાગનો અભાવ થયો છે, એ અભાવ સૂચવવા પણ આ રાગ આટલી મર્યાદાવાળો છે એમ કહીને પણ એનું વર્ણન આવે છે. મોદીનાદને આટલો આટલો રાગ હોય છે. દેવશાસ્ત્ર ગુરુનો રાગ ન જ હોય એમ નથી, એના માટે આરંભ સમારંભનો રાગ ન હોય. પાછો દેવશાસ્ત્ર ગુરુનો શુભ રાગ હોવા છતાં પણ એના માટે આરંભ સમારંભનો રાગ છ દ્રવથી પૂજા ન કરે. મંદિર જાય તો અષ્ટદ્રવથી એ પૂજા ન કરે, છ નહીં આઠ દ્રવથી, અષ્ટદ્રવથી એ પૂજા ન કરે. આ મંદિર બનાવશે નહીં, બનાવતા હોય તો એનામાં પડશે નહીં, શું પછી પ્રતિષ્ઠા પાઠ લખશે. પ્રતિષ્ઠા તો ભગવાનની આવી વિધિથી થવી જોઈએ, એમાં ગડબડ ન ચાલે, અવિધિ ન ચાલે, બીજી વિધિ ન ચાલે. એ છે, એટલે ક્યાં કેટલી મર્યાદા છે એ પણ સમજાય, એટલા માટે શાસ્ત્રોમાં એ બધી વાત આવે છે, સત્સંગમાં એ બધી વાત આવે છે. અને એ બહુ નેચરલ હોય છે, બહુ જ કુદરતી હોય છે, એની ભૂમિકા પ્રમાણે ભૂમિકા બહાર જાય નહીં. એક પેરેગ્રાફ ઉમેરી દો. ઉપરોક્ત ચારે પ્રશ્નમાં શ્રદ્ધા જ્ઞાન સંબંધીના અનેક પડખા સ્પષ્ટ થાય છે. કારણ પેરેગ્રાફ કારણ કાર્યની અપેક્ષાએ જ્ઞાનપૂર્વક પ્રદાન થાય છે, પરંતુ શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થતું નથી. બીજો પેરેગ્રાફ નિમિત્ત નૈમિતિક સંબંધની અપેક્ષાએ શ્રદ્ધા અને જ્ઞાનની યથાર્થતા થવામાં બંને એકબીજાના પૂરક થાય છે. તેનો સ્વીકાર થવો ઘટે. શ્રદ્ધા પૂર્ણ શક્તિથી પૂર્ણપણે વ્યક્ત થતી હોવાથી શ્રદ્ધાની શક્તિ દેવાય. શક્તિ વ્યક્તિ બેનો ભેદ પાડવો છે. શ્રદ્ધા શક્તિ પૂર્ણ રૂપે વ્યક્ત થતી હોવાથી મોક્ષ માર્ગના અન્ય ગુણોના શુદ્ધ પરિણમનની અપેક્ષાએ તેનું બળવાનપણું છે, અને તેના બળે સાધક મોક્ષ માર્ગમાં આગળ વધે છે. તેથી શાસ્ત્રોમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. અને મોક્ષ માર્ગના સૂત્રમાં પણ ક્રમમાં શ્રદ્ધાને અગ્રતા ક્રમ આપવામાં આવ્યો છે. અગ્રતા ક્રમ આપવામાં આવ્યો આગળ છે ને, દર્શન દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ.